તારીખ 31/1/1987, પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 55 અને 56 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 45.
ચૈતન્યની ભાવના કદી નિષ્ફળ જતી નથી, સફળ જ થાય છે. ભલે થોડો વખત લાગે, પણ ભાવના સફળ થાય છે. શું કહે છે? ચૈતન્યની ભાવના, ચૈતન્યની ભાવના કહો કે આત્મ સ્વરૂપની ભાવના કહો. જે આત્મ સ્વરૂપની ભાવના ફળ કેવળ જ્ઞાન છે. શ્રીમદજીના શબ્દોથી લઈએ, આત્મભાવના ભાવતા જીવ લય કેવળ. ચૈતન્યની ભાવના એટલે કે હું ચૈતન્ય છું એવી પોતાની મહિમા અને પોતાની ઉપાદેયતા ઉત્કૃષ્ટપણે જેટલી અવસ્થામાં શક્તિ છે તે સર્વશક્તિથી પોતાની હૈયાતી જાય, જેટલા રસથી વજન જાય, જેટલા મહિમાથી વજન જાય, એ ચૈતન્યની ભાવના છે. ચૈતન્યની ભાવના એટલે પૂરો વિકલ્પ નથી, એમ માત્ર પરલક્ષી પૂરો વિકલ્પ નથી, પણ જેમાં પૂર્ણ સ્વરૂપના પૂર્ણ થવાનો પુરુષાર્થપૂર્ણ ભાવ છે. ચૈતન્યમુખી પુરુષાર્થ છે. એમ જે આત્માની ઈચ્છા થયા કરે છે એ વાસ્તવિક ભાવના નથી, અથવા એ પરિણામમાં કોઈ ઠેકાણું નથી કે જેને આત્મા સાથે કાંઈ સંબંધ હોય. ભાવના પર પદાર્થની અને ઈચ્છા આત્માની એવી પરિસ્થિતિ ત્યાં હોય છે. કોરો વિકલ્પ છે અને સામાન્ય ઈચ્છા છે, ત્યાં ભાવના પર પદાર્થની પુરુષાર્થ પર પદાર્થ પ્રત્યેનો પુરુષાર્થ રાગનો અને ઈચ્છા આત્માને એમાં શું મળે, એમાં કાંઈ ના મળે. ભાવના એને ચૈતન્ય તરફનો બીજ સ્વરૂપ તરફનો પુરુષાર્થ પણ સાથે હોય એને ભાવના કહીએ. અને એવી ભાવના કદી નિષ્ફળ ન જાય, એવી ભાવના સફળ થાય થાય ને થાય જ. થોડો વખત લાગે એના માટે એમ કેવું છે કે કોઈને પુરુષાર્થતા હોય તો થોડો સમય લાગે છે, પણ નિષ્ફળ જવાનો પ્રશ્ન આ નથી છે. અનુભૂત છે ચૈતન્ય ની ભાવના, એ ચૈતન્ય ના અનુભૂત છે. પરલક્ષી અને બાહ્ય પરિણામમાં શુભભાવરૂપ ભાવનાને ભાવના કહે છે, માત્ર પૂરો વિકલ્પ હોય છે. ભાવના તો ખરેખર રાગની ને પરપદાર્થની ચાલુ જ હોય છે, ઊભી જ હોય છે. અને એવો વિચાર આવે છે કે ભાવના છે ને કેમ આપણી ભાવના સફળ થતી નથી, એવું લાગે છે કોઈને, પણ એને વાસ્તવિક પોતાના પરિણામની પરીક્ષા નથી અથવા ખબર નથી. હા, સામાન્ય ઈચ્છા હોય છે. ચૈતન્યની ભાવના હોય અને નિષ્ફળ જાય એવું કોઈ કાળે બની શકે નહીં. જ શબ્દ વાપર્યો છે ને બે જગ્યાએ, કદી નિષ્ફળ જતી નથી સફળ જ થાય. નીચે પણ લીધું કે ભાવના સફળ થાય જ એમ લીધું છે. જે ધર્માત્માઓને પોતાની ભાવના સફળ થઈ છે એને અનુલક્ષીને પોતાના સ્વાનુભવને લક્ષમાં રાખીને આ વાત છે કે આ જે ભાવનાથી સફળતા થઈ એવી ભાવના કોઈ પણ જીવને થાય તો જેમ મને સફળતા થઈ એમ બીજાને નિષ્ફળતા જવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કેમ કે વિજ્ઞાન તો બધા આત્માઓનું એક સરખું છે. આત્મા એક જાતિનો પદાર્થ હોવાથી એના પરિણામનું વિજ્ઞાન તો એક સરખું છે. બીજી ભાવના ચાલુ રાખી હોય તો ક્યાંથી થાય? અને એટલા જ માટે વારંવાર તપાસવાનું કહેવામાં આવે છે. કેમ કે પ્રશ્ન એટલા માટે થાય છે કે તપાસ્યા વિના એમ વિચારે છે કે આવી ભાવના કેમ મને થતી નથી. મારે આવી ભાવનાની જો વાત આવી જ હોય કે ભાવના સફળ થાય જ થાય તો પછી આવી ભાવનાને કોણ ન ઈચ્છે? આવી ભાવનાને તો સૌ કોઈ ઈચ્છે, પણ ઈચ્છવા છતાં થતી નથી. તો એનો અર્થ એમ છે કે એને બીજી ભાવના ઊભી છે એનો પણ એને ખ્યાલ નથી. ખ્યાલ એટલા માટે નથી કે એને એ વિષયની તપાસણી પણ નથી. પોતાના જ પરિણામ છે, પોતાથી અજાણ્યા કેમ હોય? પોતાથી અજાણ્યા ત્યારે હોય કે જ્યારે એનું પોતાના પરિણામ ઉપર પણ લક્ષ ન હોય. લક્ષ તો લઈ જવું છે ઠેઠ શુદ્ધાત્મા ઉપર, ઊંડે ઊંડે જે સૂક્ષ્માતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ છે એનું લક્ષ લેવાનું છે. પણ સ્થૂળ પરિણામનો પણ ખ્યાલ ન રહે તો ઊંડા ચૈતન્ય સ્વભાવનું ગ્રહણ કરવું એનું લક્ષ થવું એ તો ક્યાંથી આવે? એટલે કેટલું દૂર છે જ્યાં આરૂઢ થવું છે, જ્યાં વળગવું છે, જેનું આલંબન લેવું છે, એ ચિત્તથી પોતે કેટલો દૂર છે એ સમજી શકાય છે. આ રીતે વળી જે અન્ય દ્રવ્યની અને અન્ય ભાવની જે ભાવના છે એ ભાવના કરવા યોગ્ય નથી, અને ચૈતન્યની ભાવના કરવા યોગ્ય છે એવા લક્ષ્ય અવલોકન થાય તો વિપરીત ભાવનામાં ફેર પડ્યા વિના રહેતો નથી. અવલોકનમાં બે કાર્ય થાય છે, એક તો જે નહોતું જણાતું પોતાના પરિણામ પણ પોતાને ખ્યાલમાં નહોતા રહેતા એ તો જણાય, પણ એ સિવાય એ દોષ ભાવને જાણતા એ દોષ ભાવનો રસ કપાવવાથી, કેમ કે ટાળવાનો અભિપ્રાય છે, માત્ર જાણવાનો કુતૂહલ નથી, પણ એવા ભાવો મટવા જોઈએ ને એવા ભાવોનો અભાવ થવો જોઈએ એવા અભિપ્રાયથી અવલોકન હોવાથી એના ટળવાનો પણ બીજો ફાયદો થાય છે. એમ જોવાથી આ પ્રકારે જોવાથી આ પ્રકારનો ફાયદો પણ છે. અને અન્ય પદાર્થની ભાવનાથી નિવર્તે તો ચૈતન્યની ભાવનામાં આવે, અન્ય ભાવનામાં રહે અને ચૈતન્યની ભાવનામાં પણ આવે એવું કદી બનતું નથી. કળશ ટીકામાં એક જગ્યાએ એ વાત લીધી છે કે કદી એવું ન બને કે પહેલાના પરિણામ એવા ને એવા રહે અને આત્માના પરિણામ થાય, એવું કઈ બને નહીં. બહુ મોટો ફેર પડે છે, મૂળમાંથી ફેર પડે છે એવી આ કાર્ય પદ્ધતિ છે. ભાવના વિહીન નથી જીવ, બીજી ભાવના છે જ એને, એને અન્ય પદાર્થ ને અન્ય ભાવ એ સંબંધીની ભાવના એની છે, પણ એનું અવલોકન નથી એટલે એની એને ખબર નથી. એવી ભાવના નહીં હોવી જોઈએ એવા અભિપ્રાયથી અવલોકન થાય તો એનું ટળવું પણ થાય છે, આ એના ટળવાનો ઉપાય છે. જો એનું ટળવું થાય તો ચૈતન્યની ભાવનાને અવકાશ છે, અથવા એ ભાવના બદલીને જ પોતે ચૈતન્યની ભાવનામાં આવે છે, ત્યાંથી એ ભાવના પલટીને ચૈતન્યની ભાવનામાં આવે છે. કાલે એ વિષય થોડો લીધો હતો કે સર્વોત્કૃષ્ટ શાંત રસમય અમૃત સાગર છે ચૈતન્ય આત્મા, અમૃત સાગર છે, સમરસ સ્વભાવી છે, એની ભાવનામાં એની વિરુદ્ધ ભાવનાનો અવકાશ નથી, પણ એની ભાવનામાં આવવું જોઈએ, ઓળખીને ઓળખાણ કરીને એની ભાવનામાં આવવું જોઈએ, એ બહુ મોટી વાત છે. ભાવનાનો વિષય છે, એકદમ પાયાનો વિષય છે આ માર્ગમાં. એટલે આ શાસ્ત્રમાં તો એ વાત અનેક જગ્યાએ આવે છે, ભાવનાનો બોલ છે. એકવીસ થી શરૂ થાય છે, 21, 23 અને આ 55, પછી 67, 92, 103, 164, 224, 263, 289, 347, આટલા બોલ્યા છે. વિશેષતા એ હોય છે કે એક જગ્યાએ એક જ વિષયના બધા પડખા કહેવાતા નથી, તેથી તે જ વિષયના અનેક પડખા, તે જ વિષયની અનેક વિશેષતાઓ ભિન્ન ભિન્ન બોલમાં આવે છે. જેમ કે 21ના બોલથી અહીંયા શું ફેર છે કે અહીંયા એટલું કહ્યું કે ભલે થોડો વખત લાગે છે પણ ભાવના સફળ નથી થતી એવું બનતું નથી, એટલી વાત વિશેષ લેવા, ત્યાં સફળતાની વાત તો ત્યાં પણ છે, પણ અહીંયા એટલી વિશેષ વાત ખોલી છે કે કદાચ મંદ પુરુષાર્થના કારણે કોઈ જીવને જેટલું કારણ આપવું જોઈએ એટલું કારણ ન અપાય તો થોડો સમય લાગે છે, પણ એ સમય લાગે છે એટલી જ વાત છે, નિષ્ફળ જવાની વાત એમાં નથી, એટલી સ્પષ્ટતા વિશેષ આવે છે. એ દરેક ભૂલમાં એવું હોય છે કે વિષય તેનો તે હોય છે, પણ એની જુદી જુદી વિશેષતાઓ ભૂલની અંદર આવે છે. ચારિત્રના પરિણામ ગણવામાં આવે છે, સ્વરૂપમાં એકાગ્રતાને આચાર્યોએ ચૈતન્યની ભાવના કહી છે કે જે પરિણામ ચૈતન્યની ભાવનારૂપ જે પરિણામ ચૈતન્યથી જુદા ન રહે, ચૈતન્યની સાથે અભેદ અનુભૂતિ સ્વરૂપ જ રહે એને ચૈતન્યની ભાવના કહે છે. કેમ કે ભાવનામાં દૂરપણું પોસાતું નથી, ભાવનામાં દૂરપણું પોસાતું નથી, તો અહીંયા તો ભાવનાનો વિષય ચૈતન્ય એટલે પોતે જ છે, અને પોતાના પરિણામ પોતાના સ્વરૂપથી અન્યથા બીજી રીતના બીજા પ્રકારના છે એ ભાવનાવાનને પોસાતું નથી, તેથી એની ચરમસીમા એ છે કે ચૈતન્યના પરિણામ ચૈતન્યની ભાવનાથી ચૈતન્યમાં અભેદ જ રહી જાય, અને ત્યાંથી ભેદભાવમાં આવે જ નહીં એને ખરેખર ચૈતન્યની ભાવના કહેવામાં આવે છે. એ વિષય લીધો છે જયસેનાચાર્યની 320 જ્ઞાનચક્ષુ છે ને નામ, પણ ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે ભાવનામાં ભાવવું હોય છે. ધ્યાતા પુરુષ ધ્યાનનો જ વિષય લીધો છે, કારણ કે ધ્યાન છે એ ચારિત્રના પરિણામ છે, એકાગ્રતાના પરિણામ છે. ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે જે સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે જ હું છું એમ ભાવે છે, પરંતુ એમ ભાવતો નથી કે એમ પણ લીધું, પરંતુ એમ ભાવતો નથી કે ખંડ જ્ઞાન રૂપ હું છું. વર્તમાન સૂક્ષ્મ જ્ઞાન છે, આત્માની સાથે અવલંબનથી જુદું પડેલું જ્ઞાન છે એ ખંડ જ્ઞાન રૂપ છે. પછી ભલે એ મનની સાથે સંબંધ ધરાવે કે કોઈ પણ ઇન્દ્રિય સાથે સંબંધ ધરાવે એ ખંડ જ્ઞાન રૂપ છે, અને અતિન્દ્રિય જ્ઞાન છે તે અખંડ સાથે અભેદ હોવાથી એને અખંડ જ્ઞાન કહેવામાં આવે છે. વસ્તુ અખંડ છે, વસ્તુના સ્વાકાર ભાવે ભાવનાથી થયેલી પર્યાય પણ અખંડ ગણવામાં આવે છે. અક્ષય અમેય અખંડ બધા વિશેષણ એને લાગુ પડે છે. પછી ઉપર પણ છે, માટે આમ ઠર્યું કે શુદ્ધ પારિણામિક ભાવ વિષયક એટલે કે શુદ્ધ પારિણામિક ભાવને અવલંબનારી જે ભાવના તે રૂપ જે ઔપશમિક આદિ ત્રણ ભાવો ઉદય સિવાયના, સમ્યક પ્રકારનો ઉપશમ ભાવ, સમ્યક પ્રકારનો ક્ષયોપશમ ભાવ અને સમ્યક પ્રકારનો शायक भाव ये त्रण भावो तेवो समस्त रागादि थी रहित होवाने लीधे ते अहीं भावना ने वितराग भाव कहो छे चारित्र भाव कहो छे रागादि थी रहित होवाने लीधे शुद्ध उपादान कारणभूत होवाथी ते मोक्षना कारण छे ये त्रणे परिणामो मोक्षना कारण छे परंतु शुद्ध पारिणामिक नहीं अर्थात शुद्ध पारिणामिक मोक्ष पारिणामिक भाव मोक्ष नो कारण नहीं आया क्षणिक उपादान की बात लीधी है कि एने मोक्ष नो कारण यहाँ कहता नहीं शुद्धोपयोग ने मोक्ष नो कारण कहूं पछी उपशम भावे हो क्षोपशम भावे हो क्षायिक भावे हो शुद्ध परिणाम ते मोक्ष नो कारण है क्योंकि द्रव तो पारिणामिक भाव तो त्रिकालिक है जो ये मोक्ष नु कारण हो तो बधाने मोक्ष ज होवो
जोईए
पण ए तो सदाय हयात छे पण एनी भावना रूप जे आ त्रण प्रकारना परिणाम छे ए मोक्ष नु कारण थाय छे ए मोक्ष ने प्रगटावे छे एम लेवु छे
मोक्ष
नु
कारण
हां पूर्व पर्याय एम कहीने एम केवु छे एम नेम घणा मोक्ष माने छे मोक्ष तो आस्तिक दर्शन में स्वीकारेलो है षड दर्शन नी अंदर जैन सिवाय पण बाकी ना पांच दर्शनों माने छे मोक्ष ने पण ए शुद्धोपयोग ने मानता नथी अथवा शुद्धोपयोग शू छे एनी जेने खबर नथी एम छे एटले एम कहे छे कि मोक्ष नु कारण शू बीजुं जो त्रिकाळी ने मोक्ष नु कारण कहो तो त्रिकाळी तो सदाय छे પણ જ્યાં સુધી ત્રિકાળીનું અંતર અવલંબન લેવામાં આવતું નથી ત્યાં સુધી મોક્ષ થતો નથી એમ લેવું છે એટલે એને કારણમાં રાખ્યું છે વ્યવહાર કારણ છે પછી ભાવનાના જ વિષયને લે છે એવી જ રીતે સિદ્ધાંતમાં કહ્યું છે કે નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક અર્થાત શુદ્ધ પારિણામિક ભાવ નિષ્ક્રિય છે તો નિષ્ક્રિયનો સો અર્થ છે એમ કહેતા કે બંધના કારણભૂત જે ક્રિયા રાગાદિ પરિણતિ એ ક્રિયાથી રહી તે રૂપ નથી અને મોક્ષના કારણભૂત જે ક્રિયા એટલે કે શુદ્ધ ભાવના પરિણતિ મોક્ષના કારણરૂપ ક્રિયાને શું કીધું કે શુદ્ધ ભાવના પરિણતિ શુદ્ધ ભાવના પરિણતિને મોક્ષનું કારણ કહેવાય અહીંયા ભાવના શબ્દનો પ્રયોગ કર્યો છે એમ આ ગાથાની અંદર ભાવનાની વાત ચારિત્રથી લીધી છે અને બીજા પણ અનેક શાસ્ત્રોમાં શુદ્ધ વિતરાગ ભાવ મુનિ દશાનો ભાવ એકાગ્રતા સ્વરૂપ એકાગ્રતા એને ચૈતન્યની ભાવના ગણવામાં આવી છે પણ મૂળમાં જ્યારથી અંતર્મુખી પુરુષાર્થ શરૂ કરે ત્યારથી જ ખરી ચૈતન્યની ભાવના કહેવામાં આવે છે તેજ હું છું તેજ હું છું આમ આવે છે ભાવનામાં ભાવનાની વિશે શું કીધો કે શુદ્ધ પરમ પારિણામિક ભાવ પ્રત્યક્ષ અનંત ગુણ નિધાન પ્રત્યક્ષ આત્મ સ્વરૂપ જે અંદરમાં છે એ સ્વરૂપે પ્રત્યક્ષ છે સહજ પ્રત્યક્ષ છે તો એ જ હું છું એ જ હું છું એ જ હું છું એવું બધા ગુણોનું પરિણમન દ્રવ દ્રષ્ટિ પ્રકાશમાં એમ લીધું પત્રોની અંદર ભગવાન હું ભગવાન હું ભગવાન હું હે ગુરુદેવ આપના બોધથી ભગવાન હું ભગવાન હું ભગવાન હું એમ પરિણામ થવા લાગ્યા તો એ હું છું આ હું આ હું છું આ હું છું આ હું એમ પોતાની હયાતી અસ્તિત્વ ઉપર બધા ગુણોનું જોર આવે છે શ્રદ્ધા તો પૂરી શક્તિથી જોર કરે છે કેમ કે એનો વિષય તો એટલું નિર્વિકલ્પ અસ્તિત્વ છે પણ જ્ઞાન આચરણ પુરુષાર્થ બધા જ ગુણો એ એક જ બાજુ કામ કરવા લાગે છે ત્યારે જીવ સંસારથી છૂટીને મોક્ષને પ્રાપ્ત કરી લે છે આગળ લીધું કે જે પર્યાય શુદ્ધ શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ શુદ્ધાત્મ દ્રવ્યથી કથનચિત ભિન્ન છે તે પર્યાય એટલે આ શુદ્ધ ભાવના પરિણતિ છે, મોક્ષનું કારણ છે તે પણ પારિણામિક ભાવથી કથનચિત ભિન્ન છે. શા માટે કે ભાવના રૂપ હોવાથી, પારિણામિક ભાવ છે એ ભાવના રૂપ નથી, જ્યારે એને અવલંબનારી પર્યાય છે એની ભાવના રૂપ છે. પારિણામિક ભાવ ભાવનાનો વિષય છે અને ભાવના એને વિષયી છે, પર્યાય એમ બે જુદા જુદા વાત છે. એક ક્રિયારૂપ છે, એક નિષ્ક્રિય છે, એક અવલંબનભૂત વિષય છે, એક અવલંબન લેનાર છે, એમ છે. એક દ્રવ્ય છે, એક પર્યાય છે, દ્રવ્ય સ્વભાવ છે, દ્રવ્ય એટલે દ્રવ્ય સ્વભાવ છે. શા માટે તે કથંચિત ભિન્ન છે કે ભાવના રૂપ હોવાથી. શુદ્ધ પારિણામિક ભાવ તો ભાવના રૂપ નથી, એ કઈ ભાવના રૂપ નથી, એ તો ભાવરૂપ છે કે જેની આ ભાવના છે એવા એ ભાવરૂપ છે. ચિત્ત સ્વભાવાય ભાવાય, સમયસારના પહેલા કળશમાં ભાવ શબ્દ લીધો કે એ તો ભાવરૂપ છે, એને નમસ્કાર છે, એનું અવલંબન છે, એમાં નમવું છે, એમાં ઢળવું છે. શુદ્ધ પારિણામિક ભાવ તો ભાવના રૂપ નથી, જો તે પર્યાય એકાંતે શુદ્ધ પારિણામિક ભાવથી અભિન્ન હોય તો મોક્ષનો પ્રસંગ બનતા આ ભાવનારૂપ મોક્ષ કારણભૂત પર્યાયનો વિનાશ થતા શુદ્ધ પારિણામિક ભાવ પણ વિનાશને પામે છે. પછી મોક્ષમાં ભાવના નથી, ભાવના ક્યાં સુધી લીધી? માર્ગ સુધી ભાવના લીધી. મોક્ષમાં પહોંચ્યો એટલે પછી ભાવનાની વાત છે એમ કહેવાનું રહેતું નથી, જેમ ભગવાનને ચારિત્ર છે એમ કહેવાનું રહેતું નથી, એમ ભાવના છે એમ કહેવાનું રહેતું નથી, કેમકે ભાવનાનો નાશ થયો. જો ભાવના અને પારિણામિક ભાવ એક હોય તો ભાવનાનો નાશ થતા પારિણામિક ભાવનો પણ નાશ થાય, માટે બંને ભિન્ન ભિન્ન છે. પણ એમ તો બધું નથી એમ કહીને અહીંયા ભાવનારૂપ મોક્ષના કારણભૂત પર્યાય લીધી છે, એ મોક્ષ માર્ગની પર્યાય છે. એટલે આ જે ચૈતન્યની ભાવના છે એ મોક્ષ માર્ગમાં પરિણમે છે. શરૂઆતથી જે ભાવના 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 ભાવનાની વાત કરીએ છીએ, માર્ગ સકળ નિરાવરણ છે. આમાં શું છે કે દ્રવ્ય છે એના વર્ણનના મહિમા અર્થે એનો રસ આવતા એમાં જે ગુણ સંપત્તિ પડી છે, એમાં જે અદ્ભુત આશ્ચર્યકારક ગુણ રત્નો રહેલા છે, આ શાસ્ત્રમાં તો એમ કહેશે કે પ્રદેશે પ્રદેશે અનંત ગુણના ઓરડા ભરેલા છે. પ્રદેશે કેટલો? આત્માનો એક પ્રદેશ એટલે એક પરમાણુ રોકે એટલું ક્ષેત્રફળ, એટલે મિનિમમ, એનાથી પછી બે ભાગ ક્ષેત્રફળમાં ન થઈ શકે. એમાં એક એક પ્રદેશે અનંત ગુણના ઓરડા ભર્યા છે, આવી વાતો લીધી છે. એવું મહાન દ્રવ્ય છે, જ્ઞાન લક્ષણથી જો લક્ષિત થાય, લક્ષમાં આવે તો એ જ્ઞાનમાં ભાસે, એનું ભાવ ભાષણ થાય, જેવા ભાવે જેવા સ્વભાવે છે એવું ભાસે તો એને આવો છું અનાદિથી નહીં જોયેલો હોવાથી અને અદ્ભુતથી અદ્ભુત હોવાથી એનું છું પણ જ્યાં સુધી પર્યાય પૂર્ણ ના થાય ત્યાં સુધી ચૈતન્યની ભાવના અવિરતપણે ચાલુ રહે છે. મોક્ષ માર્ગી સાધકજી એવો ભાવનાનો વિષય પરિણામની અંદર વિશેષ કરીને સમજવા જોઈએ છે. 56 જીવ પોતે આંખો ખોવાઈ ગયો તે જોતો નથી, અને એક વસ્તુ ખોવાણી ત્યાં પોતે આખો ખોવાઈ ગયો, રોકાઈ ગયો. સામાન્યપણે જીવના પરિણામ જેના ઉપર મહત્વ છે એવી નાની મોટી વસ્તુ ઉપર કેવી રીતે પ્રવર્તી રહ્યા છે એ સંબંધીનું માર્ગદર્શન છે. પછી એ વસ્તુમાં રૂપિયા હોય અને રૂપિયા ખોવાણા હોય, રસ્તા ઉપર ઝાડ ઘર બાજુમાં આવીને પડે ને ઘર ભાંગી જાય, શરીર વધારે નજીક સૌથી તો દેહનું આલંબન તો વિશેષ છે જીવોને, સર્વજીવોને, પુત્ર પરિવાર આદિ પુત્ર આદિમાં બધા આવી લે, જેના ઉપર વિશેષ રાગ હોય કોઈ પણ કુટુંબના કોઈ પણ સભ્ય ઉપર, એમાં આદિમાં ગમે તે દરેકને ઉદય જુદો જુદો હોય છે, બધાને એક સરખો ઉદય હોતો નથી. તું રોકાઈ ગયો, શું કહે છે, એક વસ્તુ જીવ પોતે આખો ખોવાઈ ગયો તે જોતો નથી. મહાન પરમાત્મા પોતે મહાન પરમાત્મા આખો ખોવાઈ ગયો એ તો જોતો જ નથી. ત્રણ લોકનો નાથ હોવા છતાં આખો ખોવાઈ ગયો એ જોતો નથી. અને એક વસ્તુ ખોવાણી તો એની પાછળ એની શોધમાં પોતે આખો ખોવાઈ ગયો. અને ન ખોવાણી હોય તો એની હયાતીમાં એની પાછળ ખોવાઈ ગયો છે. બધું તો હોય અને જાય ત્યારે એને ખોવાણો એમ કહેવામાં આવે છે. પણ એ ખોવાણો ક્યારથી છે કે જ્યારથી એના ઉપર એકત્વ છે ત્યારથી. ખરેખર તો પોતે ત્રિકાળી હોવા છતાં એક સમયની પર્યાય જીવડો જેટલો, એમાંય વિકારી ઉદય ભાવરૂપ પર્યાય જીવડો જેટલો પોતાને માનીને એમાં ખોવાઈ ગયો છે. પછી એની પરંપરા ચાલી છે અને એ ઉદયમાં જેટલા જેટલા પદાર્થો આવે છે એમાં રૂપિયા ઘર કુટુંબ પરિવાર આબરૂ ઇજ્જત શરીર એ બધું એમાં આવી જાય છે. કેટલાકને તો એવું હોય છે શરીર સારું હોય, 80% ખુશી હોય, ઘર મકાન બધું કુટુંબ પરિવાર બધું અનુકૂળ હોય, પણ એક આબરૂનો પ્રસંગ ઊભો થઈને આપઘાત કરે. બધું બરાબર હોય પણ એમ કે આમાં તો આબરૂનો સવાલ છે. તો એની કલ્પનામાં આપઘાત કરે છે એવા કિસ્સાઓ બને છે. એમાં ખોવાઈ ગયો એટલે એમાં રોકાઈ ગયો છે જીવ. અનાદિથી પોતાને ભૂલીને, આખે આખો પોતાને ભૂલીને આ બાહ્ય પદાર્થની અંદર કોઈ કોઈને કોઈ એક વસ્તુમાં પોતે આખો ખોવાઈ ગયો છે. શું કરવું એને, કે અરે તું વિચાર તો કર કે તું આખો દિવસ ક્યાં રોકાઈ ગયો. આ આવે છે ને મોક્ષ માર્ગમાં તો પંચમ ગુણ સ્થાનથી અમુક વિધિ આવે છે, સવાર બપોર અને સાંજ ધ્યાનમાં બેસે છે, ત્રિકાળ સામાયિક કહે છે. એની અંદર વિચારણાનો આ વિષય હોય છે કે સવારથી બપોર સુધીના બપોરની સામાયિકમાં પહેલાં વિચાર કરી લે ક્યાં રહ્યો. આમ તો અવલોકન તો ઘણું બારીક હોય છે તો પણ પાછો ફરીને પદ્ધતિ એટલી બધી પદ્ધતિ લીધી છે. શું દુનિયામાં પણ એવું છે ને કે હિસાબ કિતાબની વ્યવસ્થા રાખી હોય તો એક જ લેતી દેતી માટે અનેક જાતના હિસાબ કિતાબના ચોપડાની વિવિધ પ્રકારની વ્યવસ્થા રાખે, કે ભૂલ થાય તો અહીંયા ભૂલ થાય તો ઓલા ચોપડામાં પકડાય જાય, અહીંયા ભૂલ થાય તો ત્રીજામાં પકડાય, નહીં તો ચોથામાં પકડાય, નહીં તો પાંચમામાં પકડાય. આ બેંકોને મોટા મોટા જે હિસાબ કિતાબના વ્યવસાયો હોય છે એની અંદર એક જ લેતી દેતી તો જે થાય છે એ થાય છે, પણ એના એમાં ભૂલ થાય અને ખોવાઈ ન જાય, ભૂલ ન જડે ને ખોવા ન જડે, અથવા એવું ન બને ને જડી જાય, એના માટે વિવિધ પ્રકારના એના તરીકા એની પદ્ધતિ ગોઠવીને એકથી વધારે વ્યવસ્થા, વધારે પ્રકારની વ્યવસ્થા ગોઠવાય છે. એનો અર્થ શું છે કે અહીંયા એટલી બધી કાળજી રાખવામાં આવે છે, પ્રયોજનભૂત ગણીને એટલી બધી કાળજી રાખવામાં આવે છે કે મેળમાંથી ન પકડાય હાંજે તો ખાતાવહીમાંથી પકડાય જાય, ને ખાતાવહીમાંથી ન પકડે તો રજિસ્ટરમાંથી પકડાય જાય, ને રજિસ્ટરમાંથી ન પકડાય તો ત્રીજી સુધાવહીમાંથી પકડાય જાય, ને એમાં ઘણી જાતના વાઉચર ઉપરથી પકડાઈ જાય, અનેક જગ્યાએ એની નોંધ રાખવાનું વિવિધ પદ્ધતિથી શું કારણ? આયાની નાયા જુઓ, આયાની નાયા જુઓ, અહીંથી ને અહીંથી પકડાઈ જશે. એમ અહીંયા કહે છે કે તું ચાલુ વર્તમાન ઉદયમાં તો જાગ્રત રહે, પણ પાછો સવાર બપોર ને સાંજ ફરી ફરીને એની જાગૃતિમાં જોઈ જા કે તું ક્યાં ક્યાં જાય, તારા પરિણામ કેમ જાય છે, કેવી રીતે જાય છે, શા કારણે જાય છે, કેટલા રસથી જાય છે, શું કલ્પના થાય છે, એ વગેરે અનેક રીતે જોવામાં આવે છે. અરે તું વિચાર તો કર કે આખો દિવસ ક્યાં રોકાઈ ગયો, એટલે દિવસના અંતે લીધું આ કે દિવસમાં એક વાર આખો દિવસ ઉદયના કાર્યોમાં તારી જાગૃતિ રહી કે આખો દિવસ ખોવાઈ ગયો ને રોકાઈ ગયો, તો ક્યાં ક્યાં રોકાણો એ તો જો, શું કરવા રોકાણો એ તો જો, અને એમાં તે અશાંતિનું કારણ શેવું કે શાંતિનું કારણ શેવું, આનો વિચાર વિવેક તો તું કર એમ લેવું છે. માર્મિક વાત તો એ છે પહેલેથી કે આવો આખે આખો મહાન પદાર્થ પોતે છે એ ખોવાઈ ગયો છે જોતો જ નથી, એને તો પોતે જોતો જ નથી, અને જો કોઈ એક ચીજ ખોવાઈ જાય તો એની પાછળ આખે આખો ખોવાઈ જવા તૈયાર છે, રોકાઈ જવા તૈયાર છે. જ્યાં સુધી એને પોતાની ચીજ ન જડે ત્યાં સુધી એને ફરી ફરીને બીજા કામમાં પણ એ યાદ આવ્યા કરે છે, ભાઈ ફરી બીજા કામમાં જાય ઉપયોગ, પણ ખોવાયેલી ચીજની ખટક રહે છે, આ ચીજ ખોવાઈ ગઈ છો, આ કોઈ હીરાના દાગીનો હોય નાનો ખોવાઈ જાય છે, આ ખોવાઈ ગયું છે, આ ખોવાઈ ગયું છે, બીજા કામ કરતા પણ એ જાય નહીં કે આ ખોવાઈ ગયું છે, એનો અર્થ કે એ આખે આખો એમાં ખોવાઈ જાય નહીં છે. બહુ તપાસે પોતાના પરિણામ તો એને ખરેખર વાસ્તવિક અનુભવ કેવો થાય છે એનું બહુ સારું ચિત્ર છે. કેવો ખોવાઈ જાય છે પણ આખે આખો, હે જાણે પોતે આત્મા છે એ વાત જ રહેતી નથી, ઉદયમય તનમય થઈ જાય છે અને એમ ને અનંત કાળ કાઢ્યો છે, એમને અનંત કાળ કાઢ્યો. કેવળ જ્ઞાન અનુસાર એ વાત પ્રસિદ્ધ છે કે ભાઈ ત્રસ પર્યાયનો કાળ બહુ મર્યાદિત છે. આ જ રીતે આત્માની જેને ખેવના નથી, દરકાર નથી, ઉપેક્ષા છે, અને ઉદયના પદાર્થોની જ, ઉદય કાર્યોની જ માત્ર સાવધાની અને દરકાર છે, બહુ અલ્પકાળની અંદર અનંતકાળ માટે જીવ નિગોદમાં ચાલ્યો જાય છે. આ એક પરિસ્થિતિ એટલા માટે બતાવવામાં આવે છે કે પોતે પોતાના સમયનો જે દુરુપયોગ થાય છે એમાંથી છે તે, કે સમય બહુ મર્યાદિત છે અને મર્યાદિત સમયમાં સાચો માર્ગ પકડી લેવાનો છે, પછી વાંધો નથી, માર્ગે ચડ્યા પછી વાંધો નથી, કેમ કે પછી કુગતિ બંધ થાય છે, પછી ભલે એને પૂર્ણ થવામાં સમય લાગે છે પણ માર્ગે પડ્યા પછી વાંધો નથી, અને માર્ગે પડવામાં અભિપ્રાય તો એમ છે કે એક સમયમાં પૂર્ણ થવાતું હોય તો એને પ્રમાદ કરવાનો માર્ગમાં હોતો નથી. જે સહજ કુદરતી સમય લાગે છે એ જ લાગે છે. વિચિત્રતા કેવી છે કે જે ચીજ પોતાની નથી, કાયમ પોતા સાથે રહેવાની પણ નથી, ગમે તેટલું મહત્વ કરે, શરીરથી માંડીને, રૂપિયાથી માંડીને, ઘરથી માંડીને, કુટુંબ પરિવારથી માંડીને, ગમે તેટલું મહત્વ કરે, ગમે તેટલા તીવ્ર રસથી મહત્વ કરે, કોઈ સંયોગ હંમેશા રહે એવું કોઈના માટે બન્યું નથી, બનવાનું પણ નથી. એની પાછળ આખે આખો ખોવાઈ જાય છે. અને જે શાશ્વત ચીજ પોતે છે એની દરકાર કરતો નથી. આ એક વિચિત્રતા છે. જીવ પોતે આખો ખોવાઈ ગયો તે તો જોતો નથી, અને એક વસ્તુ ખોવાણી ત્યાં તેની પાછળ પોતે આખો ખોવાઈ ગયો. આ બહુ માર્મિક વાત એવી છે કે એક વસ્તુ ખોવાણી તો એની પાછળ આખો ખોવાઈ ગયો, અને ન ખોવાણી તો એની પાછળ આખો ખોવાઈ ગયો. જેના ઉપર એને વિશેષ મહત્વ છે ત્યાં ને ત્યાં પરિણામે ના રહ્યા કરે. ત્યાં ખોવાઈ ગયો, ત્યાં રોકાઈ ગયો, પછી આ બધી વિધવિધ પદાર્થોની વાત લીધી કે રૂપિયા, ઘર, શરીર અને પુત્ર આદિ કોઈ પણ કુટુંબ પરિવારના સભ્ય એવા કોઈને કોઈ પદાર્થમાં તું રોકાઈ ગયો, એની પાછળ જ તારો બધો સમય અથવા મુખ્ય પરિણામ એને અનુસરીને થાય, મુખ્ય પરિણામ, અને એની જ પરિણતિ રહ્યા કરે, એની પરિણતિ રહ્યા કરે છે. એટલે એમાં એ ખોવાઈ ગયો છે. ઉપર ઉપરથી આત્માનો વિચાર કરે પણ ખોવાયેલો તો ત્યાં છે પરિણતિમાં, અને ઉપર ઉપરથી વિચાર કરે કઈ કામ વિચાર કામમાં આવતો નથી. સાધક જીવનું ઇથી ઉઠ્યું છે એ પરિણતિમાં આત્મામાં ખોવાઈ ગયા છે, એટલે એનો ઉપર ઉપરનો ઉપયોગ કઈ બહાર જાય તો એ ઉપયોગની કઈ સફળતા થતી નથી. એને એ નિષ્ફળ જાય છે, બહારનો વિચાર એને નિષ્ફળ જાય છે, અહીંયા આત્માનો વિચાર નિષ્ફળ જાય છે. એનું કારણ કે ખોવાઈ ગયો છે, પોતે રોકાઈ ગયો છે. અરે તું વિચાર તો કર કે તું આખો દિવસ ક્યાં રોકાઈ ગયો, કે કોઈને કોઈ ચીજને અનુસરીને બહારમાં ને બહારમાં રોકાઈ ગયો. જો તું આખો દિવસ બહાર ને બહારમાં રોકાઈ રહેતો હોય તો ભાઈ ત્યાં આત્મપ્રાપ્તિ કેવી રીતે થાય એમ કહે છે. જો આ પરિણામની સ્થિતિ હોય કે પરિણામ બહાર ને બહાર જ રહેતા હોય તો પછી આત્મપ્રાપ્તિ થવાનો અવસર ક્યાં રહે છે? કે આત્મપ્રાપ્તિ થવાની કોઈ પરિસ્થિતિ રહેતી નથી. એનો અર્થ એ છે કે જો પોતે તપાસે તો એને ખબર પડે છે કે મારા પરિણામ ક્યાં ક્યાં બહાર ને બહાર જ રહ્યા કરે છે, અને જે રીતે બાહ્ય પદાર્થોની પાછળ આખે આખો ખોવાઈને રહે છે, જાય છે તો પરિણામ, પણ એ પરિણામમાં એકત્વ હોવાથી આખે આખો રોકાઈ ગયા રોકાઈ જાય છે, કિંચિત માત્ર પણ સ્વરૂપની સાવધાની રહેતી નથી એમ કહું. એટલે આખે આખો લીધો છે કે થોડી પણ એને સાવધાની નથી કે હું એક આત્મા છું. આ એને આત્માની વાત સાંભળીને ફેર અહીંથી પડવો જોઈએ. જો ઉદયમાં ફેર ન પડે તો આ વાત સાંભળી નથી. ઉદયની અંદર જે રીતે જીવ ખોવાઈ જાય છે એવી ને એવી રીતે જો ખોવાયેલો રહે તો એને આ વાત શું સાંભળી? બરાબર છે. જો આ વાત એને ખરેખર કંઈક મહત્વવાળી છે, એવી આત્માની વાત એને સાંભળી, તો એણે જે અનાત્માનો ઉદય છે એમાં એને આત્મા સાંભળવો જોઈએ. ઊંડાણમાં જતો નથી, પાત્રતાની નિશાનીમાં શ્રીમદજી એક જગ્યાએ લીધું છે કે જો ભોગમાં યોગ સાંભળે તો સમજવું કે કાંઈક પાત્રતા છે. એનો અર્થ શું? યોગ એટલે આત્મહિત કરવાની વાત સાંભળો. બહારના ઉદયના કાર્યોમાં જતા પણ મારે આત્મહિત કરવાનું બાકી છે, મારે મારું કરવાનું છે, હિત કરવાનું છે, એમ જ્યાં અંદરથી ખટક ઉત્પન્ન થાય ઉદયની અંદર જે આખો આખો જાય, આખે આખો ચાલ્યો જાય છે, એમાં રૂકાવટ ઊભી નહીં થાય. પણ કાંઈ થાય જ નહીં ને એમને માયલો જાય, તો એને માટે એમ કહેવાય છે કે તું ખોવાઈ ગયો, આખે આખો ખોવાઈ ગયો, આખે આખો રોકાઈ ગયો. તું કેટલો મહાન છું એ વાત જરા પણ તારા લક્ષમાં રહેતી નથી. એનું કારણ એ છે કે જે બાહ્ય પદાર્થો પાછળ ખોવાઈ જાય છે કે રોકાઈ જાય છે, એ પરિણામમાં દીનતા ઘણી છે. અને સ્વરૂપે પોતે દીન નથી, પણ સ્વરૂપે પોતે ઘણો માન છે, તો એને દીનતામાં ફેર પડવો જોઈએ. દ્રઢ દ્રષ્ટિમાં તો ત્યાં સુધી વાત લે છે. આમ તો દેવગુરુ શાસ્ત્ર મહિમા કરવા યોગ્ય છે, એની મહિમા અને ભક્તિના રાગના પરિણામ સાધક દશામાં મોક્ષ માર્ગમાં જીવને અવશ્ય આવે છે, આવ્યા વિના રહેતા નથી. તો પણ દ્રવની દ્રષ્ટિથી એને એના ઉપર એવો દ્રષ્ટિપાત કર્યો છે કે એ પણ એક પ્રકારની દીનતા છે. શું લીધું છે? દીનતા લીધી છે. કેમ કે ભગવાનની મહિમા તો ભક્ત ભક્ત ભાવે કરે છે ને, પોતે ખરેખર ભક્ત નથી, સ્વરૂપે કઈ ભક્ત નથી, સ્વરૂપે તો ભગવાન છે. એ પરિણામ અવસ્થામાં કચાશ હોય, અવસ્થામાં અપૂર્ણતા હોય ને, એવા ભક્તિના ભાવ આવે જ આવે, આવ્યા વિના રહીએ નહીં, તો પણ આ દ્રષ્ટિકોણથી દીનતાના પરિણામ છે. ત્યાં પણ રોકાવાની ભગવાનની આજ્ઞા નથી. ભગવાન એમ કહે છે મારી આજ્ઞા નથી કે તું મારી ભક્તિ કર્યા કર, ને તું મારો ભક્ત થઈને રહે, ને તું મારી સેવા કર. એ વાત સત્પુરુષથી માંડીને ભગવાન સુધી કોઈ કહેતું નથી. આમ વાત છે. એ તો એમ કહે છે કે અમને તો અપેક્ષા નથી, તારી ભક્તિ સેવાની અપેક્ષા અમને કાંઈ નથી. અપેક્ષા હોય તો અમે એમ રાખીએ કે ભલે તું આ કરી આ કરે છે, આ ઠીક છે તારી વાત, લો એમને એમ કરી દે, તો ભક્તિ કરજે, સેવા કરજે. પણ એ તો અપેક્ષાવાળાને હોય, ઉપેક્ષા જેને છે એને એ વાત હોતી નથી. આમ છે, એટલે એ કાંઈ ચાહતા નથી. ઉલટાનું એમ કહે છે કે તારું હિત તો તારા ભગવાનને વળગવામાં છે, તું પણ અમારા જેવો સ્વરૂપે કરીને ભગવાન જ છો, અને અમારી બરાબર અમારા સ્થાનમાં આવીને બેસ, એ વાત તને યોગ્ય છે, અમારી ભક્તિના પરિણામ પણ યોગ્ય છે, એ તારા આત્માને માટે અમે એ વાત લેતા નથી. બાજુમાં બેસાડવા માંગે છે, ચરણમાં બેસાડવા માંગતા નથી. ગીતામાં એવો શ્લોક આવે છે કે તું એક મારા ચરણમાં આવી જા, હું તને છોડાવી દઈશ. મામ એકમ શરણમ રજે, એકલા મારા શરણમાં આવી જા. અહમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સુચ. ચિંતા કરીશ નહીં, પછી તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. મારા શરણમાં અહીંયા કે છે તું અમારી ભક્તિ કરે એ અમારે સિદ્ધાંત નથી. અમારી બાજુ અમારા જેવો છો અમારી બાજુમાં બેસે એવી વાત છે. એ વાત ક્યાંય નથી, એ વાત ક્યાંય એમ છે. હા, મોટી વાત છે એમ. કારણ કે બધા કોઈ પણ ધર્મ મતમાં જાઓ તો એ આ વાત નહીં મળે. એનું કારણ શું કે જે ઉપદેશકો છે, ભલે કોઈ પણ કક્ષાના ઉપદેશકો હોય, કોઈ પણ સ્તરના હોય, તો એ અપેક્ષા લઈને બેઠા છે. જે એની એની બાજુ અનુરાગ ધરાવે છે એના એની અપેક્ષાઓ લઈને બેઠા છે. એટલે એને ત્યાંથી એમ કેમ વાત આવે કે તું મારા મારી ભક્તિને સેવાથી પણ મારા અનુરાગથી પણ તું દૂર થઈ દીધી, એ વાત ક્યાંથી એને આવે? કેમ કે એ તો અપેક્ષા લઈને બેઠા છે. આ તો વિતરાગ છે, માર્ગ વિતરાગ છે, ગુરુ વિતરાગ છે, દેવ વિતરાગ છે. શાસ્ત્રમાં પણ એની પોતાની જ વાત છે કે અમારી વિતરાગતામાં કોઈ જગતના પદાર્થની, કોઈ જગતના જીવની ક્યાંય અપેક્ષા નથી. કેમ કે એ અપેક્ષા પોતે જ વિતરાગતાથી વિરુદ્ધ છે. એટલે કેમ હોય એનું સ્થાન છે. બહારમાં ને બહારમાં જીવ રોકાઈ ગયો, ભલે કોઈને કોઈ પદાર્થ હોય, કોઈને કોઈ પદાર્થ હોય, પણ એક વાક્યમાં લઈએ તો ગમે તે પદાર્થ પાછળ જીવ બહાર જ, બાહ્ય પદાર્થ આશ્રિત બાહ્ય પરિણામમાં જ રોકાયેલો છે. પછી ગમે તે પ્રકારના અશુભ કે શુભ હોય, એ બહારના પરિણામ છે, એ બહારના પરિણામ છે. અને એમાં આત્મા અને અનુસરીને કોઈ કાર્ય થતું નથી. એ તો બધે જ વાત છે એમ કે ચાલે. કેમ કે પરિણામનો જ્યાં વિષય છે ત્યાં જો પરિણામ તો એક ઉત્પાદ વ્યયરૂપ સ્થૂળ વિષય છે, જે સામાન્ય દ્રવ્યની સૂક્ષ્મતાને સરખામણીમાં લઈએ તો એને પણ સમજે નહીં. તો એથી સૂક્ષ્મ વિષયને ગ્રહણ કરવાનો જ્ઞાનમાં પ્રશ્ન ક્યાં રહે છે? સ્થૂળ પરિણામને, સ્થૂળ પરિણામમાં પણ જે બાહ્ય પરિણામ છે એ તો વધારે સ્થૂળ ભાવવાળા છે, એ પણ જ્ઞાનમાં ગ્રહણ ન થાય. મોટો અક્ષર ન વંચાય જેને, એને ઝીણો અક્ષર ક્યાંથી વંચાય? એના જેવી વાત છે કે એને તો દ્રષ્ટિ ઘણી સ્થૂળ થઈ ગયેલી છે. આમ વિચારવાનું છે, અશુભ પરિણામ કેટલા થયા અને શુભ ભાવ કેટલા આવ્યા, અથવા દુકાને કેટલો વખત ગયો અને શાસ્ત્ર વાંચવામાં કેટલો વખત રોકાણો, એમ નહી. પરિણામ બહારને બહાર રહ્યા કે અંદર આવ્યા, આમ અંદર બહારનો વિષય લેતો. પરિણામ અપેક્ષા એ જો તારે જોવું હોય તો પરિણામ જેટલા બહાર જાય એટલું નુકસાન, કેમ કે અશાંતિ ઊભી કરે છે. અહીંયા નુકસાન એટલે અશાંતિ, અને જેટલા પરિણામ અંદર આવે એટલી શાંતિ, એ લાભ છે. શાંતિ એ લાભ છે ને અશાંતિ એ નુકસાન છે. સુખ દુઃખનો હિસાબ છે, નુકસાનમાં ભાવનો વિષય છે ને, એટલે સુખ દુઃખ છે એ વિષય છે. આત્માને આશ્રિત અંતર્મુખી પરિણામ છે ને, એમાં આત્મિક સુખ છે. શરૂઆતની ભૂમિકામાં ન જાય તો પણ એને વિચાર તો એ જ કરવાનો છે કે જેટલું પરિણામ બહાર રહેશે એટલી દુઃખ ને અશાંતિ છે. એથી કાંઈ એનું ખાતું બદલી નાખવાનું નથી કે અશુભમાં જાય એટલું નુકસાન, શુભમાં રહે એટલો લાભ, એમ ખાતું બદલવાનું નથી. પરિણામ બહાર રહે એટલું નુકસાન છે, અને પરિણામ જેદી જ્યારે જેટલા અંશે આત્મામાં આવે એટલું તેદી ત્યારે તેટલા અંશે લાભ છે. આમાં કાંઈ ફેર કરવાનો નથી. પછી શરૂઆત વાળા એ પણ વાત તો આ સિદ્ધાંતિક રીતે આ જ રાખવાની છે, એમાં કઈ ફેરફાર કરવાનો છે એમ તો છે તો એને શું છે કે અશુભ ને છોડીને શુભમાં આવે છે તો અન્ય મતી એ કરે છે. શરૂઆત વાળા શું કરશે, અમારે તો શરૂઆત છે, બહુ બહુ તો અમે તો વેપાર ધંધો કે બીજા અશુભમાં પીડ્યા છે, એમાંથી ખસીને શુભમાં આવીએ એટલું તો કાંઈક મને ઠીક રહે એ વાત નથી. વાત તો અંદરમાં આવવાની છે, બહારમાં રોકાવાની નથી, કેમ કે એવા ફેરફાર તો અનંતવાર કર્યા છે. હવે આ એક વાત છે કે અહીંથી તું શરૂઆત કર, અંદરમાં આવવાથી શરૂઆત કર, તું બહાર ને બહાર જ રોકાઈ રહ્યો છો. પહેલા જગતના કાર્યોમાં બહાર ને બહાર રોકાતો હતો, હવે કાંઈક શાસ્ત્ર આદિમાં ચીને શુભ કાર્યમાં બહાર ને બહાર રોકાઈ રહ્યો છે, પણ રહેશે તો બહાર ને બહાર. આ હિસાબમાં ધ્યાનમાં લેવાની વાત છે. બહાર ને બહાર માં રોકાઈ ગયો અને બહાર ને બહાર માં રોકાઈ ગયો ત્યાં ભાઈ આત્મ પ્રાપ્તિ કેવી રીતે થાય એમ કહીને પરિણામમાં દિશા બદલાતી નથી એના ઉપર અહીંયા વજન દીધું છે. શુભાશુભ તો થયા જ કરે છે, કસાય તો તીવ્ર મંદ થયા જ કરવાનો, પણ દિશા બદલાય તો દશા બદલાય એમ કહેવું છે. અને એ દિશા બદલવાનું કાર્ય નિજ અવલોકનથી શરૂ થાય છે. દિશા બદલવાનો જે મુખ્ય શરૂઆત છે એ અહીંથી થાય છે, એ વગર દિશા બદલવાનું બનતું નથી, કારણ કે બધું પરલક્ષી ક્રિયા કરે છે. પણ તને તારા પરિણામમાં શું થયું અને એથી આગળ જઈને તારો આત્મા કેવો આ અંદરની વિશે પકડવાની જરૂર છે. બરાબર. અને ત્યાંથી દિશા બદલશે તો દિશા બદલશે તો દશા બદલશે, નહીતર બધું બહાર નું બહાર રહેશે અને એમાં કદી આત્મ પ્રાપ્તિ થતી નથી. ભગવાન.